એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આજકાલના સમયમાં ખરેખર ખરેખર બહુ જ પ્રસ્તુત છે.
નમસ્કાર. હા, પુસ્તકનું નામ છે બુદ્ધનું મગજ, સુખ પ્રેમ અને શાણપણોનો પ્રાયોગિક ન્યુરોસાયન્સ, અને લેખકો છે રિક હેન્સન અને રિચાર્ડ મેન્ડિયસ.
બુદ્ધનું મગજ, વાહ, નામ સાંભળીને જ આમ કુતૂહલ થાય. અને સાચું કહું તો અત્યારના આ ભાગદોડવાળા જીવનમાં જ્યાં તણાવ અને ચિંતા તો જાણે શું કહેવાય નોર્મલ થઈ ગયા છે, ત્યાં આ સુખ પ્રેમ શાણપણું એ બધું વિજ્ઞાનની રીતે સમજવું મને લાગે છે બહુ જ જરૂરી છે.
બિલકુલ. અને આ પુસ્તક એ જ વાત પર ભાર મૂકે છે કે આપણે આપણી ખુશી માટે, આપણી શાંતિ માટે ખાલી બહારના સંજોગ ઉપર આધાર રાખવાની જરૂર નથી. આપણે આપણી અંદર જ, એટલે કે આપણા મગજમાં જ કેટલાક ફેરફારો લાવી શકીએ છીએ.
એટલે એમ કે આપણું મગજ કંઈ પથ્થરની લખીર નથી, એને બદલી શકાય. આ જ મેઇન આઈડિયા છે ને પુસ્તકનો.
એકદમ સાચું. પુસ્તક પ્રાચીન બૌદ્ધ શાણપણ અને જે લેટેસ્ટ ન્યુરોસાયન્સ છે ને, એ બંનેને જોડીને સમજાવે છે કે આપણે આપણા મગજને ટ્રેન કરીને વધુ સુખી, વધુ પ્રેમાળ અને વધુ શાણું જીવન જીવી શકીએ. અને આ પોસિબલ છે કારણ કે આપણું મગજ સતત બદલાતું રહે છે, જેને વિજ્ઞાનમાં ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે.
ન્યુરોપ્લાસ્ટિસિટી. તો આ જે રસપ્રદ વિચાર છે એની પાછળના લેખકો કોણ છે, એમની બેકગ્રાઉન્ડ શું છે, જરા એમના વિશે કહો ને.
ચોક્કસ. જે મુખ્ય લેખક છે રિક હેન્સન, એમની પ્રોફાઇલ ખરેખર અનોખી છે. એ પોતે પીએચડી સાથે ન્યુરોસાયકોલોજિસ્ટ છે, એટલે મગજ અને મનના વિજ્ઞાનના તો એક્સપર્ટ છે જ, પણ સાથે સાથે ઘણા વર્ષોથી એ બૌદ્ધ ધ્યાન એટલે કે મેડિટેશનના બહુ ગંભીર અભ્યાસી અને ટીચર પણ છે.
ઓહ, એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેનું કોમ્બિનેશન, આ તો ખરેખર બહુ યુનિક કહેવાય.
હા, અને એ જ એમની ખાસિયત છે. એ યુસી બર્કલીના ગ્રેટર ગુડ સાયન્સ સેન્ટર સાથે પણ જોડાયેલા છે, અને મનની શક્તિથી મગજને કેવી રીતે સુધારવું એના પર એમણે ઘણું કામ કર્યું છે. એમણે વેલસ્પ્રિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યુરોસાયન્સ એન્ડ કન્ટેમ્પલેટિવ વિઝડમની સ્થાપના પણ કરી છે.
ઓકે, વેલસ્પ્રિંગ ઇન્સ્ટિટ્યૂટ. અને બીજા લેખક છે રિચાર્ડ મેન્ડિયસ.
ડોક્ટર મેન્ડિયસ એ ન્યુરોલોજિસ્ટ છે, એટલે કે મેડિકલ ડોક્ટર જે મગજની ફિઝિકલ રચના અને એ કઈ રીતે કામ કરે છે એના સ્પેશિયાલિસ્ટ છે. એ પણ વેલસ્પ્રિંગ ઇન્સ્ટિટ્યૂટના કોફાઉન્ડર છે.
સમજાયું. એટલે એક મનના પાસાને ઊંડાણપૂર્વક સમજે છે અને બીજા મગજના શું કહેવાય ફિઝિકલ પાસાને, એટલે આ જોડી પુસ્તકને એકદમ મજબૂત વૈજ્ઞાનિક આધાર આપે છે અને સાથે પ્રેક્ટિકલ ઊંડાણ પણ.
ચોક્કસપણે. રિક હેન્સનની આ જે ડ્યુઅલ એક્સપર્ટાઇઝ છે, વિજ્ઞાન અને ધ્યાનનો અનુભવ, એનાથી એ જટિલ લાગતા આધ્યાત્મિક કોન્સેપ્ટ્સને પણ બહુ સરળ રીતે સાયન્ટિફિક રીતે સમજાવી શકે છે, અને એને માટે પ્રેક્ટિકલ મેન્ટલ એક્સરસાઇઝ પણ આપે છે, જાણે બે દુનિયા વચ્ચે પુલ બાંધ્યો હોય એમ.
તો આ પુસ્તકનો મૂળભૂત આઈડિયા શું છે, મતલબ એ શું કહેવા માંગે છે આપણને?
પુસ્તકનો મુખ્ય હેતુ જુઓ, આપણે મગજ માટે એક પ્રકારનું યુઝર મેન્યુઅલ આપવાનો છે. એ સમજાવે છે કે આપણું સુખ, દુઃખ, પ્રેમ, શાણપણ, આ બધી જે લાગણીઓ અને સ્થિતિઓ છે ને, એ મગજમાં થતી ચોક્કસ એક્ટિવિટીઝ સાથે જોડાયેલી છે.
અને સૌથી મહત્વની વાત એ કે આપણે આ એક્ટિવિટીઝને સમજીને સભાનપણે એને પ્રભાવિત કરી શકીએ.
બરાબર.
આ બધું પેલી ન્યુરોપ્લાસ્ટિસિટીના સિદ્ધાંત પર આધારિત છે. આપણો દરેક અનુભવ, દરેક વિચાર, દરેક લાગણી એ આપણા મગજમાં જે ન્યુરલ કનેક્શન્સ છે એને મજબૂત કે નબળા બનાવે છે. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો જે પેલી કહેવત છે ને, જે ન્યુરોન્સ એકસાથે ફાયર થાય છે તે એકસાથે જોડાય છે.
હા, સાંભળ્યું છે, ન્યુરોન્સ ધેટ ફાયર ટુગેધર વાયર ટુગેધર.
બસ એ જ. મતલબ કે આપણે જે બાબતો પર વારંવાર ધ્યાન આપીએ છીએ એ આપણા મગજની રચનાને, એના સ્ટ્રક્ચરને જ આકાર આપે છે.
પણ પુસ્તકમાં એવું પણ કહ્યું છે ને કે આપણું મગજ આમ તો નેચરલી નેગેટિવ વસ્તુઓ તરફ વધુ ધ્યાન આપે છે, કંઈક નેગેટિવિટી બાયસ જેવું. હા, અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. લાખો વર્ષોની ઉત્ક્રાંતિમાં આપણા પૂર્વજોને ટકી રહેવા માટે ખતરાઓ અને નેગેટિવ અનુભવો પર ધ્યાન આપવું વધારે જરૂરી હતું. પેલું સિંહ આવે છે એ યાદ રાખવું વધુ જરૂરી હતું, ફૂલ કેટલું સુંદર હતું એના કરતાં.
લોજિકલ છે.
આને કારણે આપણું મગજ આજે પણ નેગેટિવ અનુભવોને જાણે વેલક્રોની જેમ એકદમ પકડી રાખે છે, જ્યારે પોઝિટિવ અનુભવો ટેફલનની જેમ સરકી જાય છે, જલ્દી પકડાતા નથી.
ઓહ, એટલે જ પેલું ખરાબ જલ્દી યાદ રહી જાય અને સારું ભૂલાઈ જાય. આ તો રોજનો અનુભવ છે મારો.
બરાબર ને? અને આ નેગેટિવિટી બાયસ જ આજના સમયમાં ચિંતા, તણાવ અને જે નાખુશી છે એનું મોટું કારણ બને છે. પુસ્તક આ બાયસને ઓળખીને એને બેલેન્સ કરવા માટે સાયન્સ બેઝડ એકદમ પ્રેક્ટિકલ ટૂલ્સ અને મેન્ટલ એક્સરસાઇઝ આપે છે. એ શીખવે છે કે કેવી રીતે સભાન પ્રયત્નોથી વધુ શાંત, વધુ રેઝિલિયન્ટ એટલે કે સ્થિતિસ્થાપક અને વધુ કરુણાળુ મગજ બનાવી શકાય.
ચાલો તો હવે થોડું ઊંડા ઉતરીએ. પુસ્તકના જે મુખ્ય વિચારો અને ટેકનિક્સ છે એના વિશે વાત કરીએ. આખી બુક વાંચ્યા વગર એનો રસ ચાખવો છે મારે.
જરૂર. આપણે આમ પ્રકરણ પ્રમાણે નહીં જઈએ, પણ જે મેઇન થીમ્સ છે એ જોઈએ. પહેલો મુદ્દો તો એ જ છે કે આપણા મગજની આ જે સર્વાઇવલ માટેની ટેન્ડન્સી છે, જે નકારાત્મકતા તરફ ઝૂકેલી છે, એને સમજવી.
પેલો વેલ્ક્રો અને ટેફલોન વાળો મુદ્દો?
હા,
પણ એ સમજવું કેમ જરૂરી છે?
કારણ કે જ્યારે આપણે સમજીએ છીએ કે આ આપણી કોઈ ખામી નથી, પણ આ તો ઇવોલ્યુશનની દેન છે, ત્યારે આપણે આપણી જાતને બ્લેમ કરવાનું બંધ કરીએ છીએ. આ સમજણ સાથે પુસ્તક બે તીર એટલે કે ટુ એરોઝનો બૌદ્ધ વિચાર સમજાવે છે.
બે તીર? એ શું છે વળી?
પહેલું તીર છે જીવનનું જે અનિવાર્ય દર્દ છે, બીમારી, નુકસાન, નિષ્ફળતા, જે આપણે ટાળી નથી શકતા. પણ બીજું તીર છે એ દર્દ પર આપણી જે રિએક્શન છે એનાથી ઊભું થતું દુઃખ, ચિંતા, ગુસ્સો, અફસોસ, નિરાશા. પુસ્તક કહે છે કે આપણે પહેલું તીર રોકી ન શકીએ, પણ બીજું તીર મારવાનું ચોક્કસ બંધ કરી શકીએ છીએ.
વાહ, આ તો બહુ ઊંડો વિચાર છે. દર્દ અનિવાર્ય છે, પણ દુઃખ આપણી પ્રતિક્રિયા પર છે, એમ ને? તો બીજું તીર રોકવા માટે શું કરવું?
બસ અહીં જ પુસ્તકની મુખ્ય ટેકનિક્સ કામે લાગે છે. સૌથી મહત્વની છે પેલી ન્યુરોપ્લાસ્ટિસિટીનો ઉપયોગ કરવો. આપણે સભાનપણે આપણા મગજને રીવાયર કરી શકીએ છીએ.
કેવી રીતે? કોઈ જાદુઈ બટન છે કે શું?
જાદુઈ બટન તો નથી, પણ એક બહુ પાવરફુલ ટેકનિક છે જેને લેખકો કહે છે સારું ગ્રહણ કરવું, એટલે કે ટેકિંગ ઇન ધ ગુડ. પેલું યાદ છે, મગજ પોઝિટિવ માટે ટેફલોન જેવું છે.
હા, સરકી જાય છે બધું સારું.
તો આ ટેકનિકે સરકી જતા સારા અનુભવોને પકડી રાખવા અને મગજમાં જાણે ઇન્સ્ટોલ કરવા માટે છે. આ માટે લેખકો HEAL નામની એકદમ સિમ્પલ પ્રોસેસ આપે છે. H એટલે હેવ, કોઈ સારો અનુભવ નોટ કરો ભલે એકદમ નાનો હોય. E એટલે એનરિચ, તેને થોડી સેકન્ડ્સ માટે માણો, શરીરમાં ફીલ કરો. A એટલે એબ્ઝોર્બ, તેને અંદર ઉતરવા દો, જાણે એ તમારો ભાગ બની રહ્યો છે. અને ક્યારેક L એટલે લિંક, આ સારા અનુભવને કોઈ જૂની તકલીફ કે નેગેટિવિટી સાથે જોડો, જેથી પેલું સારું એ નેગેટિવને શાંત પાડે.
ઓહો, એટલે કે નાની નાની ખુશીની પળો, જેમ કે યુ નો ચાનો સરસ ટેસ્ટ હોય, કોઈનું સ્માઇલ હોય, સવારનો તડકો હોય, એને પણ ધ્યાન આપીને થોડી વાર ફીલ કરીએ તો એ મગજમાં ઊંડી ઉતરે છે અને લોંગ રનમાં આપણને વધુ પોઝિટિવ બનાવે.
એકદમ બરાબર. આ નાની પ્રેક્ટિસ જો રેગ્યુલરલી કરીએ તો આપણે નેગેટિવિટી બાયસને બેલેન્સ કરી શકીએ અને અંદર એક સ્ટ્રેન્થનો, એક રિસોર્સનો ભંડાર બનાવી શકીએ છીએ. આ ઉપરાંત પુસ્તક આપણી જે ફાઇટ ઓર ફ્લાઇટ સિસ્ટમ છે, જે સ્ટ્રેસ રિસ્પોન્સ છે, એને શાંત કરવા માટે ઊંડા શ્વાસ જેવી સિમ્પલ ટેકનિક્સ પણ આપે છે.
અને પેલો મગજનો CEO જેવો ભાગ છે, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એનો શું રોલ છે આ બધામાં?
હા, એ બહુ મહત્વનો ભાગ છે. એ આપણને ફોકસ કરવા, પ્લાનિંગ કરવા અને આપણા આવેગોને, ઇમ્પલ્સને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. પુસ્તક શીખવે છે કે ઈરાદા એટલે કે ઇન્ટેન્શન સેટ કરીને આપણે આ CEOને કામે લગાડી શકીએ છીએ. જેમ કે કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગ પહેલાં ખાલી એટલું જ નક્કી કરીએ કે હું શાંત રહીશ, તો પણ મગજ એ દિશામાં તૈયાર થાય છે.
ઓહ, એટલે ખાલી વિચાર માત્રથી પણ ફરક પડે છે. ગ્રેટ. પુસ્તકમાં પ્રેમ અને કરુણા વિશે પણ વાત છે.
હા, બિલકુલ. પુસ્તક સમજાવે છે કે આપણા મગજમાં કનેક્શન અને એમ્પથી એટલે કે સહાનુભૂતિ માટે પણ સર્કિટ છે, જેમ કે મિરર ન્યુરોન્સ. તે હૃદયમાં બે વરુની પેલી જાણીતી વાર્તા દ્વારા સમજાવે છે કે આપણામાં પ્રેમ અને નફરત બંનેની ક્ષમતા છે અને આપણે પસંદ કરવાનું છે કે કયા વરુને ફીડ કરવું છે, કોને પોષણ આપવું છે. કરુણા અને ખાસ તો સ્વકરુણા એટલે કે સેલ્ફ કમ્પેશન કેળવવાની વાત પણ બહુ જ સરસ રીતે કરી છે.
અને શાણપણ, વિઝડમ, એના વિશે શું કહે છે પુસ્તક?
શાણપણ માટે પુસ્તક માઇન્ડફુલનેસ પર બહુ ભાર મૂકે છે, એટલે કે વર્તમાન ક્ષણમાં જાગૃતિ કેળવવી. જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોઈએ છીએ ત્યારે ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ચિંતાઓમાં જે મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક ચાલ્યા કરતું હોય છે એ થોડું શાંત થાય છે. આનાથી આપણને આપણા વિચારો અને લાગણીઓથી થોડું અંતર રાખીને એને ઓબ્ઝર્વ કરવાની ક્ષમતા મળે છે, જે શાણપણનો પાયો છે.
ખૂબ સરસ. તો આટલી બધી વાતો પછી જો આપણે આમ ક્રિસ્પ મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો એ શું હશે? આપણા શ્રોતાઓએ શું ખાસ યાદ રાખવું જોઈએ આમાંથી?
મને લાગે છે 5 મુખ્ય ટેકઅવેઝ છે. પહેલો અને સૌથી હોપફુલ, તમારું મગજ બદલી શકાય તેવું છે. ન્યુરોપ્લાસ્ટિસિટી એ રિયાલિટી છે. તમે તમારા વિચારો અને અનુભવોથી તેને રીશેપ કરી શકો છો. તમે એના શિલ્પકાર છો.
બીજો,
નકારાત્મકતા તરફનો ઝુકાવ, પેલો બાયસ, એ નેચરલ છે. એ તમારે ભૂલ નથી, પણ ઇવોલ્યુશનની દેન છે. પણ તમે એને સભાનપણે બેલેન્સ કરી શકો છો. આ જાણવાથી જ ઘણી રાહત મળે છે. ત્રીજો, પોઝિટિવ અનુભવોને સક્રિયપણે ગ્રહણ કરો. ખાલી સારો અનુભવ થવો પૂરતો નથી, એને થોડી સેકન્ડ્સ માટે માણો અને મગજમાં ઇન્સ્ટોલ કરો. પેલી હીલ પદ્ધતિ યાદ છે? રોજિંદા જીવનની નાની નાની ખુશીઓને પણ વેલ્યુ આપો.
ચોથો, દર્દ અને દુઃખ અલગ છે. પેલા બે તીર, જીવનમાં દર્દ તો આવશે જ, પણ તમારી રિએક્શનથી જે દુઃખ ઊભું થાય છે એને ઘટાડવાનું તમારા હાથમાં છે.
અને પાંચમો, મન મગજનું નિયમન કરી શકે છે. પ્રેક્ટિસથી તમે તમારા ઇમોશન્સ અને રિએક્શન્સને વધુ સારી રીતે મેનેજ કરી શકો છો. તમારું સભાન મન, પેલો CEO, તમારા રિએક્ટિવ મગજ, એલાર્મ સિસ્ટમને શાંત પાડી શકે છે.
આ બધા મુદ્દા તો આપણા રોજિંદા જીવન સાથે એકદમ સીધા જોડાયેલા છે. જેમ કે એક્ઝામનું ટેન્શન હોય કે જોબનું પ્રેશર, ત્યાંને એ જાણવું કે મગજ બદલી શકાય છે એ જ મોટી વાત છે, આશા આપે છે.
હા, કે પછી રિલેશનશિપમાં જ્યારે નાની વાતમાં મોટું ટેન્શન થઈ જાય ત્યારે કદાચ એ નેગેટિવિટી બાયસ કે પહેલા બીજા તીરનું પરિણામ હોઈ શકે. આ સમજણ આપણને વધુ સારી રીતે રિસ્પોન્ડ કરવામાં હેલ્પ કરી શકે. રોજની નાની સારી બાબતો, જેમ કે ફેમિલી સાથે જમવું કે કોઈ ફ્રેન્ડ સાથે સારી વાત કરવી, એને જો ગ્રહણ કરીએ તો આપણી અંદરની સ્ટ્રેન્થ વધે છે.
પુસ્તકમાં અમુક વિચારો ખરેખર બહુ યાદ રહી જાય એવા રૂપકોથી સમજાવ્યા છે, એ પણ જરા શેર કરીએ.
હા, ચોક્કસ. જેમ કે આ પહેલો વિચાર, મન જેની પર ટકે છે તેઓ આકાર લે છે. જો તમે વારંવાર ચિંતા અને ગુસ્સા પર મનને ટકાવી રાખો છો તો તમારું મગજ ધીમે ધીમે ચિંતાનો આકાર લેશે. જો પોઝિટિવિટી પર ટકાવી રાખો છો તો તે શાંતિ અને સુખનો આકાર લેશે. આ સીધું ન્યુરોપ્લાસ્ટિસિટી સમજાવે છે, નહીં?
બરાબર. અને પેલું રૂપક તો ભૂલાય જ નહીં. તમારું મગજ નકારાત્મક અનુભવો માટે વેલ્ક્રો જેવું છે, પરંતુ સકારાત્મક માટે ટેફલોન જેવું છે.
કેટલી સિમ્પલી નેગેટિવિટી બાયસ સમજાવી દીધો. અને બે તીરવાળો વિચાર પણ બહુ પાવરફુલ છે. પ્રથમ તીર અનિવાર્ય છે, પણ તમે બીજું તીર ફેંકવાનું બંધ કરવાનું શીખી શકો છો. આ આપણને આપણી રિએક્શનની રિસ્પોન્સિબિલિટી લેવાનું યાદ કરાવે છે.
અને છેલ્લે પેલું હીલ વિશે, સકારાત્મક અનુભવ સાથે થોડી વધારાની સેકન્ડ રહીને તમે ક્ષણિક સ્થિતિને કાયમી ન્યુરલ લક્ષણમાં ફેરવી શકો છો. તમે તમારા મગજમાં સારાને ઇન્સ્ટોલ કરી શકો છો. આ બતાવે છે કે નાના નાના પ્રયત્નો પણ કેટલો મોટો ફરક લાવી શકે છે.
બરાબર. અને આ બધા વિચારો ખાલી જાણવા માટે નથી, એને એકદમ પ્રેક્ટિકલી લાઈફમાં ઉતારી શકાય છે.
કેવી રીતે? થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો આપશો. રોજબરોજના જીવનમાં કઈ રીતે વાપરી શકાય?
ચોક્કસ. જેમ કે તણાવ ઘટાડવા માટે જ્યારે પણ ચિંતા કે ગુસ્સો આવે ત્યારે તરત જ થોડા ઊંડા લાંબા શ્વાસ લો 2-3 વાર. આ તરત જ તમારી પેલી રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ સિસ્ટમને એક્ટિવેટ કરશે અને તમને શાંત થવામાં મદદ કરશે. એકદમ સિમ્પલ.
ઓકે. સ્થિતિસ્થાપકતા વધારવા માટે રોજ રાત્રે સૂતા પહેલા દિવસના 3 સારા અનુભવો યાદ કરીને તેને થોડી ક્ષણો માટે માણો. પેલી હીલ પદ્ધતિ, ભલે ગમે તેટલા નાના હોય, ગ્રેટિટ્યુડ જેવું.
બરાબર. સંબંધો સુધારવા માટે જ્યારે કોઈ સાથે મતભેદ થાય ત્યારે તરત રિએક્ટ કરવાને બદલે એક શ્વાસ લો અને વિચારો કે બીજું તીર માર્યા વગર કેવી રીતે વાત કરી શકાય. સામેવાળાના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવાનો ટ્રાય કરો, એમ્પથી કેળવો.
અને ધારો કે કામ પર ફોકસ વધારવું છે
તો કોઈ ઇમ્પોર્ટન્ટ કામ શરૂ કરતા પહેલા ખાલી એક મિનિટ માટે સ્પષ્ટ ઈરાદો નક્કી કરો. હું આગામી એક કલાક માટે બસ આના પર જ ધ્યાન આપીશ. આ ઇન્ટેન્શન સેટિંગ પણ બહુ કામ કરે છે.
આ નાની નાની એપ્લિકેશન્સ જો નિયમિત કરીએ તો ખરેખર મોટો ફરક દેખાઈ શકે છે, અને પેરેન્ટિંગમાં પણ આ બધું કામ લાગે ખરું ને? જો આપણે શાંત રહી શકીએ તો બાળકો સાથે વધુ સારી રીતે ડીલ કરી શકીએ.
એકદમ. બાળકો સાથે વધુ ધીરજ રાખી શકીએ.
આખી ચર્ચા બહુ જ રસપ્રદ રહી. તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મહત્વની શીખ કઈ રહી? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે આધુનિક વિજ્ઞાન એટલે કે ન્યુરોસાયન્સ હજારો વર્ષ જૂના બૌદ્ધ શાણપણને આજે વેલિડેટ કરી રહ્યું છે, એને સમર્થન આપી રહ્યું છે અને એને વધુ ઊંડાણપૂર્વક સમજાવી રહ્યું છે. તે બતાવે છે કે ધ્યાન અને માઇન્ડફુલનેસ જેવી જે પ્રાચીન પદ્ધતિઓ છે એ માત્ર સારું લાગે એટલા પૂરતી નથી, પણ તે ખરેખર આપણા મગજ પર નક્કર માપી શકાય તેવી પોઝિટિવ અસર કરે છે. આ જે પ્રાચીન અને આધુનિક જ્ઞાનનું મિલન છે ને, એ મને અદ્ભુત લાગે છે.
અને મારા માટે સૌથી શક્તિશાળી વિચાર પેલો ન્યુરોપ્લાસ્ટિસિટીનો જ છે. એ જાણવો કે આપણે આપણા મગજના શિકાર નથી, પણ આપણે એના શિલ્પકાર બની શકીએ છીએ, એ ખરેખર ખૂબ જ મોટી આશા અને શક્તિ આપે છે. એવું નથી કે આપણે રાતોરાત બદલાઈ જઈશું, પણ નાની સતત પ્રેક્ટિસ દ્વારા પરિવર્તન શક્ય છે. આપણે આપણી આંતરિક શાંતિ અને સુખ માટે સક્રિય ભૂમિકા ભજવી શકીએ છીએ. આ બહુ મોટી વાત છે.
એ એવી ક્ષમતાઓ છે જેને આપણે કેળવી શકીએ છીએ, અને આ પુસ્તક આપણને તે કેળવવા માટે એકદમ સાયન્ટિફિક ગાઈડન્સ અને પ્રેક્ટિકલ ટૂલ્સ આપે છે.
હા, આપણે શીખ્યા કે મનને તાલીમ આપીને વધુ સુખી બની શકાય છે, પણ અહીં એક બીજો વિચાર પણ આવે છે મનમાં. શું આ સતત સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની કોશિશમાં, આત્મસુધારણાની દોડમાં, આપણે ક્યારેક જીવનની જે સહજતા છે, જે ઇમ્પરફેક્શન્સ છે, એને સ્વીકારવાનું ભૂલી જઈએ છીએ? કદાચ સંતુલન જરૂરી છે આમાં પણ. આ એક પ્રશ્ન આપણા શ્રોતાઓ વિચારી શકે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.